એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છે વિનેશ અંતાણી લિખિત 27 ઘર અને હું. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. નાનપણથી અત્યાર સુધી હું જુદા જુદા 27 ઘરમાં રહ્યો છું. જુદા જુદા સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે. વાળ ઓળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો હતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયા છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદા છે. એ બધા જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાના સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું, છતાં તે વખતનો હું હજી મારા એ બધા ઘરમાં વસું છું. એ ઘર હતું જેમાં હું પહેલીવાર ચાલતો અને બોલતો થયો હતો. એક ઘરમાં પાટીમાં પહેલો અક્ષર પાડ્યો હતો. એક ઘરમાં મેં પહેલીવાર દાઢી કરી હતી. એક ઘર હતું જેમાં મને છોકરીઓની ગંધ આવવાની શરૂઆત થઈ હતી. એક ઘરમાં મને મળેલો પ્રથમ પ્રેમપત્ર ક્યાં સંતાડવો એની મૂંઝવણ થઈ હતી. મારા સુવાના રૂમમાં પ્રથમવાર કોઈ સ્ત્રીના વસ્ત્રોનો સળવળાટ સંભળાયો હતો. એ જ ઘરમાં મારું પ્રથમ સંતાન જન્મ્યું હતું અને એ જ ઘરમાંથી મારા પિતાજીએ વિદાય લીધી હતી. ફાનસની જગ્યાએ વીજળીના દીવા થયા હતા. એક પતરાના ધાબાવાળું ઘર હતું અને હું એમાં ઉનાળાના સખત તાપમાં ધકતો રહ્યો હતો. અમે પહેલીવાર ઘરનું ઘર ખરીદ્યું ત્યારે અમારા ગજવામાં ફૂટી કોડીએ નહોતી. એક ઘરની બહાર મારી સુરક્ષા માટે તૈનાત સંત્રીઓ ખડે પગે ઊભા રહેતા હતા. એક ઘરમાં લાકડાના પાર્ટીશન નાખીને ખંડ પાડ્યા હતા. એક ઘરમાં ઉપર નીચે 9 પાકા કમરા છે. બધા જ ઘરના સરનામે મારી ટપાલ આવી છે. મિત્રો અને પરિવારજનો મળવા આવ્યા છે. મને વહેમ છે કે એમાંના ઘણા સરનામે હજી પણ મારી ટપાલ આવતી હશે. માત્ર હવે ત્યાં રહેનાર મારી ટપાલ ખોલ્યા વિના ફાડી નાખતા હશે. એટલું બધું બદલાયું છે કે કશુંય રીડાયરેક્ટ કરાવવાની શક્યતા રહી નથી. કેટલાય ટપાલી, ધોબી, છાપાવાળા, કામવાળી, પડોશી, પાનવાળા, કરિયાણાવાળા, ભીંત પર ચીપકેલી ગરોળીઓ અને ઘરના ખૂણામાંથી સંભળાતા કંસારીના કણસાટ, કેટલી બધી ગલીઓ, કેટલાય વળાંક, કેટલીય ભરપૂર રાતો અને કેટલીય સૂની ભયંકાર ઘડીઓ, દરેક ઘરનો ભેજ પણ. અમે દરેક ઘરને છોડતી વખતે નકામી થઈ ગયેલી ચીજોને ત્યાં જ છોડી દીધી છે. નવા ઘરમાં પ્રવેશતાની સાથે બીજા લોકોએ છોડી દીધેલી ચીજો ઉસરડી છે. ત્યાં પડી રહેલા ઘસાયેલા ઝાડુથી ઘરને નવેસરથી સાફ કર્યું છે. નવા ઘરમાં આવ્યા પછી થોડા દિવસ એમાં અગાઉ રહી ગયેલી વ્યક્તિઓના શ્વાસોશ્વાસના ભણકારા વાગતા, પછી એમના જીવવાની ઉપર અમારું જીવવું ગોઠવાતું જતું. એ ઘર અમને પણ ઓળખવા માંડતું અને છતાં જાણે એ સતત ખડકા સાથે જીવતું હોય એવું લાગતું. અમે પણ એને કોઈક ઘડીએ એકલું છોડીને ચાલ્યા જઈશું. હવે સમજાય છે, દરેક ઘરને પોતાનો ડર હોય છે, પોતાની આશંકાઓ હોય છે અને પોતાનો પ્રેમ હોય છે. ઘર તમને કશું કહેશે નહીં, એ તો બોલે પણ નહીં, છતાં આપણે એને સાંભળવાનું હોય છે. એના નિસાસા, એના સ્મિત, એના ઉચ્છ્વાસો અને એની ખામોશીમાં છુપાયેલા કેટલાય રહસ્યો, એનું ભરેલું હોવું અને એનું ખાલી હોવું. આપણે કોઈ ઘરના સાક્ષી બની શકતા નથી. માત્ર ઘર જ આપણા હોવાપણાના એક ટુકડાનું સાક્ષી બનીને મૂંગું ઊભું રહે છે. મેં કેટલા બધા ઘરોના બારણા ઉઘાડ્યા છે અને વાસ્યા છે. થોડા સમય માટે બહાર ગયો હોઉં તો જાણે ઘરને ખબર રહેતી કે હું પાછો આવીશ. બંધ કરેલું ઘર મને યાદ કરતું રહે અને હું મારા ઘરને યાદ કરતો રહું. બંધ ઘરની નીરવતા, પડદા પાછળથી આવતા આછા અજવાળામાં દેખાતી ધૂંધળી છાયાઓ, ફર્નિચર પર ઢાંકેલા કપડાના સળ, બારીના છજ્જા ઉપર બેઠેલા કબૂતરોની પાંખનો ફડફડાટ, જરા ખુલ્લા રહી ગયેલા નળમાંથી ટપકતા પાણીના ટીપા, ઊંધું વાળી દીધેલું માટલું, ચૂપચાપ તાક્યા કરતા દિવાલો પરના ફોટા, નિરર્થક ખસ્યા કરતા ઘડિયાળના કાંટા અને ઘરને રેડું જાણીને મોજથી ફર્યા કરતા વંદા. પાછો આવું ત્યારે મારું ઘર પાળેલી બિલાડીની જેમ મારા પગ સાથે ઘસાયા કરે. તે ક્ષણે મને ઘેર પાછા આવી જવું એટલે શું એ વાત સમજાવા લાગે. મારા નાનપણના ઘરના બારી વિનાના એક ઓરડામાં નળિયાવાળી છતમાંથી ચાંદરણા પડતા. હું અંધારા ઓરડામાં ચાંદરણાના લાંબા લીસોટા નીચે મારી આંખ ગોઠવતો અને મને લાગતું મેં એક આખે આખો સૂરજ ઝીલી લીધો છે. બા બાપુજીએ લીપેલા આંગણામાં બેસી ફાનસના અજવાળામાં અમે રાતનું ભોજન લેતા. એક આંગણામાં લીમડો હતો. હું એની નીચે ખાટલો નાખીને સૂતો રહેતો. ઉનાળાની લહેરખી સાથે લીમડાના મોરની સુગંધ પ્રસરી જતી. ઊંઘમાં જ મારા પર પાકી લીંબોળી ટપાક થઈને પડતી અને હું ઝબકીને જાગી જતો. મધરાતનો સૂનકાર મારા કાનમાં તમરાના અવાજની જેમ ત્રમ ત્રમ કરતો. ભુજમાં નાગરની વંડીના ચોગાનમાં સૂતો હોઉં ત્યારે બાજુમાં જ આવેલી ટોકીઝમાંથી રાતના છેલ્લા શોના અંતિમ દ્રશ્યોના અવાજ સંભળાતા. એના વિશાળ પ્રાંગણમાં ઉગેલા આંબલીના બે ઘટાદાર ઝાડ રાતના અંધકારમાં પ્રેત જેવા ભાસતા. વડોદરાનું ઘર હાઈવેની બાજુમાં હતું. આખી રાત સડક પર પસાર થતા ભારે વાહનોનો અવાજ સંભળાતો. પારી પાસે જ મોહરેલી રાતરાણીની સુગંધ, પારીજાતના ફૂલોનું પાછલી રાતે ચૂપચાપ ખરતા રહેવું એ ઘર સાથે જોડાયેલું હતું. મુંબઈમાં નેપેન્સી રોડ પર 12મા માળે આવેલા ફ્લેટની બારી ઉઘાડું અને સમુદ્રની ખારી હવાની ગંધ મારા ઘરમાં આવી જતી. ઘાટકો પરના આવાવરૂ ઘરના બાથરૂમમાં કાન ખજૂરા ગટરમાંથી બહાર આવી જતા. ચંદીગઢના ઘરની બાલ્કનીમાં ઊભો રહેતો અને દૂર હિમાચલના પહાડનો આભાસ અથડાતો. નીચે સંત્રીઓના તંબુ પવનની થપાટમાં ફફડતા રહેતા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 9મા માળના ફ્લેટની નીચે રાતે દૂધના કેન ઉતરતા હોય તેના અવાજ સાંભળ્યા છે. હૈદરાબાદના ઘરની પાછળ એક લાંબુ ખેતર હતું. એનો માલિક એ ખેતર ન વેચવાની હઠ લઈને બેઠો હતો. ઇંગ્લેન્ડના એક ગામ બ્રેકનેલના વિદેશી ઘરમાં પાથરેલી જૂની કાર્પેટમાંથી ઉઠતી ગંધ, અસહ્ય ઠંડી, ઉષ્ણતા વિનાનો તડકો અને પોતાના દેશમાં ન હોવાની મનને ખોતરતી પીડા. કેટલાય ઘરની છત પર વરસાદની ધાર ટકરાતી સાંભળી છે. નળિયા ચૂવતા ત્યારે તેની નીચે વાસણો ગોઠવ્યા છે. ધધુડા નીચે નાગો ધડંગ ઊભો રહ્યો છું. કેટલાય ઘરમાંથી આપ્તજનોને વિદાય આપી છે અને પછી ઉદાસ થઈને દામચિયા પર ઊંધમૂંધ સૂઈ ગયો છું. અમે કોઈ ઘરનું ઓછામાં ઓછું માસિક ભાડું કચ્છના નખત્રણા ગામમાં 5-1 રૂપિયા ભર્યું હતું. વધારેમાં વધારે ભાડું બ્રેકનેલમાં હુંડિયામણના દર પ્રમાણે 49,000 રૂપિયા ભર્યું છે. હું મારા ભૂતકાળના ઘરો વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે ઘરની બાબતમાં અમે નસીબદાર રહ્યા છીએ. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ અમને રહેવા માટે ઘર સામેથી મળ્યા છે. ભુજ કાયમ માટે છોડીને અમદાવાદ આવ્યા તો એક સહકાર્યકર્તાએ એના વિદેશમાં વસતા સગાનો બંગલો સચવાય એ હેતુથી અમને વાપરવા આપી દીધો. મુંબઈ જવાનું થયું ત્યારે સૌથી મોટો પડકાર ઘર મળવાનો હતો. વાર્તાકાર નેમ મોતાએ એમના મુલુંડના એક ફ્લેટની ચાવી આપી દીધી. ભાડાનું પૂછ્યું તો ગુસ્સે થઈ ગયા. મુંબઈમાં મારે 2 ઘર ટૂંકી મુદતમાં ખાલી કરવા પડ્યા હતા અને દરેક વખતે નવું ઘર રહેવા મળી ગયું હતું. નખત્રાણાના એક ઘરની સામે માતાજીનું મંદિર હતું. એ ઘરના ઓરડા બાજુબાજુમાં નહોતા, સામ સામે હતા. ત્યાં 2 આંગણા હતા. હું લગભગ 40 વર્ષ પછી તે ઘર જોવા ગયો ત્યારે તેની ડેલી બંધ હતી. હું ડેલી સામે ઊભો રહ્યો. ડેલી ખોલીને અંદર જવાની ઈચ્છા માંડ માંડ રોકી હતી. હવે તે ઘર મારું નહોતું, બીજા લોકો તેમાં રહેતા હતા. તે સત્ય સુધી મારાથી પહોંચી શકાયું નહોતું. વડોદરા ગયો હોઉં ત્યારે ત્યાંના મારા ઘરના રસ્તે પહોંચ્યો પછી વચ્ચેથી પાછો વળી આવ્યો છું. જૂના ઘર પાસે જતાં ડર લાગે છે. કદાચ તે હવે મને ઓળખશે નહીં. હું જે ઘરને મારી ભીતરમાં સાચવતો આવ્યો છું તે જ ઘર મને પારકો ગણે તો મારાથી સહન નહીં થાય. મારે સમજી જવું જોઈએ કે જે ઘર હવે મારું નથી તે મારું નથી જ. ભૂજનું મારું નાગરની વંડીનું ઘર ધરતીકંપ પછી તોડી નાખવામાં આવ્યું છે. હવે હું એને કદી જોઈ શકવાનો નથી. એકવાર ગૂગલ સર્ચ કરીને અમે બ્રેકનેલમાં રહેતા હતા તે ઘર કમ્પ્યુટર પર જોયું હતું. એ જ ઘર 30 ડ્રાયડન બ્રેકનેલ બર્કશાયર. ઘરનું બારણું બંધ હતું. બહારનું બધું અગાઉ જેવું જ દેખાયું હતું. લાંબી બારી પાસે ઉગેલું બદામી રંગના પાંદડાવાળું ઊંચું વૃક્ષ પણ ત્યાં જ હતું. અમે કમ્પ્યુટરમાં દેખાયેલા ઘરનો ડોરબેલ મારી શકીએ તેમ નહોતા, નહીતર ડોરબેલ વગાડ્યો હોત. વધારામાં વધારે શું થયું હોત? કોઈ વિદેશીએ દરવાજો ખોલ્યો હોત અને અમે અમારું નામ બોલીને પૂછી લીધું હોત, અહીં રહે છે? એણે ના પાડી હોત, અમે સોરી કહીને ત્યાંથી પાછલા પગે ખસી ગયા હોત. બ્રેકનેલના ઘરનો માલિક ક્રિસ્ટોફર જર્મન હતો. એ થોડા વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યો ત્યારે એણે એ મકાન ખરીદ્યું હતું. પાછો જર્મની ચાલ્યો ગયો પણ ઘર રાખ્યું. ઘર ભાડે આપતી એજન્સી દ્વારા મારા પુત્રોએ તે ઘર ભાડે લીધું હતું. ક્રિસ્ટોફર એની ઘર વખરીની બધી જ ચીજો ત્યાં મૂકી ગયો હતો. અમે માત્ર સૂટકેસમાં અમારા કપડાં લઈને ગયા હતા અને તે ઘર છોડ્યું ત્યારે સૂટકેસ ઉપાડીને બહાર આવી ગયા હતા. તમે કોઈના મકાનમાં એવી બધી ઘર વખરી સાથે રહેતા હો ત્યારે પરાયાપણાનો ઉજ્જળ ભાવ જાગે છે. મારું પહેલું ઘર મારા દાદાનું હતું, પછી મારા પિતાજીના ઘરમાં રહ્યો. અમારા પોતે વસાવેલા ઘરમાં રહ્યા અને એ પછી ઇંગ્લેન્ડ જઈએ ત્યારે દીકરાઓના નામે ભાડે લીધેલા ઘરમાં રહ્યા. હવે બધું જ સંકેલાઈને બે ઘરમાં સમેટાઈ ગયું છે, એક વસ્ત્રાપુર અમદાવાદમાં અને બીજું હૈદરાબાદના સન સિટી વિસ્તારમાં. બંને ઘર વચ્ચે ટ્રેન માર્ગે 25 કલાકનું અંતર છે, છતાં હું એક સાથે બંને ઘરમાં સમાંતરે રહું છું. અમદાવાદના ઘરમાં હોઉં ત્યારે હૈદરાબાદનું ઘર મારી ભીતર હોય અને હૈદરાબાદના ઘરમાં હોઉં ત્યારે અમદાવાદના ઘરમાં પણ રહેતો હોઉં છું. લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું છે અને બીજી ક્ષણે થાય કશું જ પૂરું થયું નથી. ક્યારેક હું જેમાં રહ્યો તે બધા જ ઘર મારી સ્મૃતિમાં એક સામટા ઝીંકાય છે અને મને ભય લાગે છે. હું એ બધાનો ભાર સહન કરી શકીશ નહીં. પછી સમજાય છે કે મારો ભય પાયા વિનાનો છે. ભાર ઘરનો હોતો નથી, વીતેલા સમયનો હોય છે. ઘર તો આપણને પોતાની અંદર સ્નેહથી સમાવી લે છે. ઘર આપણાથી છૂટું પડતું નથી, આપણે જ ઘરને છોડીને ચાલ્યા જઈએ છીએ. મને ઘણીવાર વિચાર આવે છે કે જો મને મારું જીવવું જીવવા જેવું લાગ્યું હોય તો મારા બધા જ ઘરોને લીધે, એ ઘરોને લીધે મારે ક્યાંય બહાર રહેવું પડ્યું નથી. હું સદા મારી ભીતર રહી શક્યો છું.